वाला भक्तो, स्वामीनारायण सत्संग शिबिर सोलमी में आपने बैठा छे तीर्थधाम कुंडल में। वाला भक्तो, भगवान श्री हरि की असीम कृपा थी परमात्मानु स्मरण करिए छे, ध्यान धरिए छे, हयामां आनंद आनंद छे। भगवान श्री हरिना स्वरूप में जेटलू हेत थाय एटला भाग गणाय। ज्ञान अने हेत बे वस्तु अलग छे। ज्ञान जो महिमा उभो करे तो महिमा माथी हेत थाय, पण ज्ञान घणू आपणे करिए पण ते ज्ञान महिमा पैदा न करे तो हेत न थाय। अने भगवान में वृत्ति राख्यानु साधन ज्ञान नथी, हेत छे। ज्ञान घणु होय पण महिमा न थाय तो ते ज्ञान नो कोई अर्थ नथी। बहु जाणीए छीए, घणी माहिती छे, पण ते माहिती, ते जानकारी केवल शुष्क ज होय तो भगवानमां प्रेम न थाय। माटे आपणा ग्रंथोमां महात्म ज्ञाने युक्त આવો શબ્દ આવે છે, ભગવાનમાં ઘણો સ્નેહ। બીજી એક બાબત, જ્ઞાન ન હોય મહિમાય ન હોય, મમતા હોય તો મમતાને લઈને હેત થાય છે, અને હેતને લઈને અખંડ ભગવાન સાંભળે છે, જેમ કે માઇક પદાર્થ। માઇક પદાર્થ છે, સગાવાલા છે, દીકરા, મા બાપ, એનો આમ મહિમા ન હોય પણ મમતા બહુ હોય। મારો દીકરો, મારો દેહ, આમ તો આપણે દેહને ઓળખીએ છીએ, આપણો દેહ એટલે હાડકા, માંસ, મૂત્ર, મળ, પરસેવો। દેહમાં આમ તો હું ભર્યું છે એની કોને નથી ખબર, પરંતુ દેહમાં મમતા છે મારો, એમ એટલે એ સાંભળ્યા જ કરે। કાં જોઈએ મમતા, કાં જોઈએ મહિમા, આ બે સિવાય ભગવાનમાં ચોંટાતું જ નથી। ગમે એટલું જ્ઞાન હોય, ગમે એટલો વૈરાગ્ય હોય, ગમે એટલા કડક નિયમ તમે પાળો, પણ મહિમા ને મમતા બે જો ન થાય તો ભગવાનમાં ચિત્ત લાગે નહીં, અને ધર્મ નિયમ કદાચ ઓછા હોય, વૈરાગ ઓછો હોય, જ્ઞાન ઓછું હોય, પણ પૂર્વના યોગે કે કોઈની કૃપાએ જો મહિમા અંદર હોય અને મમતા જો હોય તો હેતનો હૈયામાં ધોધ વહે અને પરમાત્મા ભૂલાય નહીં. કોઈ વસ્તુને નકારી કાઢવા જેવી નથી. વાલા ભક્ત ધ્યાનમાં લેજો, ધર્મ નિયમ બરાબર ચુસ્તપણે આપણે સૌ કોઈએ પાળવા જોઈએ. જેની જે મર્યાદા, જેના જે નિયમો, અવશ્ય પાળવા જોઈએ. વૈરાગ્યની પણ બહુ જરૂર છે. દેહ ને દૈહિક પદાર્થ ને દુનિયા નાશવંત છે, તુચ્છ છે. આ વાત સમજવી જોઈએ. દેહ, સગા, દુનિયા ખોટું છે, નાશવંત છે, તુચ્છ છે. આ ત્રણ જ શબ્દ એને માટે શાસ્ત્રમ છે. એક ચોથો છે પણ એની જરૂર નથી. એક તો દેહ ને દુનિયા ખોટા છે, છે જ નહીં. ભગવાનની દ્રષ્ટિએ જો તો છે જ નહીં. એક શબ્દ ખોટા છે એટલે કે મિથ્યા છે. આ શબ્દ ન ઉતરે ગળે તો એના માટે બીજો શબ્દ નાશવંત છે. મિથ્યા નથી દેખાતું તો નાશવંત તો માનવું જ પડે એમ છે. કેમ જે એ તો આપણે નજરે જોઈએ, બધું નાશ થાય છે. અને ત્રીજો શબ્દ છે તુચ્છ છે. વૈરાગ્યની વાત કરું છું. અને ચોથો શબ્દ છે, પણ આ ત્રણે પૂરું છે. તેમ છતાંય આ ત્રણ શબ્દ ન સમજાય અને વિષયમાં, દેહમાં, સગામાં, સંસારમાં, દુનિયામાં જો હેત રહે, સ્ત્રી પુત્રાદિકમાં વાસના રહે, તો આ બધાય અંતે અપાર દુઃખના કારણ છે. આ ચોથો શબ્દ અપાર દુઃખના કારણ છે. આટલી વાત સમજાય તો દેહ, દૈહિક તમામ પદાર્થમાં જે આપણને પ્રીતિ છે, એ પ્રીતિ તૂટી જાય, આસક્તિ તૂટી જાય, તુચ્છતા મનાઈ જાય. એટલે એમાંથી હેત વયો જાય. આ કહેવાય વૈરાગ્ય. પણ વૈરાગ્ય છે એટલે ભગવાનમાં પ્રેમ હોય એવું મનાય નહીં. કેમ જે એ વસ્તુ અલગ છે. ધર્મ નિયમ બહુ કડક પાળીએ છીએ એનો અર્થ એવો ન થાય કે ભગવાનમાં હેત છે. કારણ કે ધર્મ નિયમ પાળવાના ઘણા કારણ હોય. ધર્મની વાત થઈ, વૈરાગ્યની વાત થઈ, ને જ્ઞાનની વાત કરીએ. આપણને જ્ઞાન બહુ થઈ ગયું છે, ખૂટે નહીં એટલું રાજદી કોકને કહીએ તોય. પણ જે જ્ઞાન ભગવાનને, ભગવાનના ભક્તનો મહિમા ન આપણને સમજાવે, એવું જ્ઞાન લુખું જ્ઞાન કહેવાય, કોરું. એનાથી કાંઈ ન વળે. આખું વચનાવદ કંઠે હોય, શિક્ષાપત્રી કંઠે હોય, ગીતા કંઠે હોય, ભાગવત કંઠે હોય, રામાયણ કંઠે હોય, પુરાણો કંઠે હોય, વેદો કંઠે હોય, ખબર બધી જ હોય. પણ ભગવાનમાં અને ભગવાનના ભક્તમાં વહાલ, પ્રેમ, હેત, ખેંચાણ ન હોય, ખબર બધી હોય. ગમે તે પ્રશ્ન પૂછો, ઉત્તર આપી દે ફટ લઈને, એને બધી ખબર હોય. એને પૂછો આત્મા કેવો હોય તો કે અજર અમર શાશ્વત આવો તેવો દેહથી જુદો આમ તેમ બધું કે. એને પૂછો ભગવાનનું લક્ષણ હોય તો કે અક્ષરથી પર સાકાર પ્રકાશક દિવ્ય અલૌકિક બધા શબ્દ બોલે, સર્વાધાર આ તે બધું જ જ્ઞાન હોય. એને પૂછો વેદનો સાર હું, શિક્ષાપત્રીનો હું, વચનામૃતનું ટૂંકું હું, સત્સંગી જીવનનું ટૂંકમાં કહો, હલ્યામત હું, પુરાણમાં હું, આવે બધું કે. પણ તોય એને કંઈ ગોપીઓ જેવું ભગવાનમાં હેત ન હોય, ગોપીઓને કાંઈ ખબર ન હોય વેદના સારની કે એક પુસ્તકની કે કાંઈ. પણ ગાંડી તમારે ભગવાન માટે ખેંચાણ જ એવું ને પરમાત્મામાં, એ વસ્તુ કંઈક જુદી છે, એ વસ્તુ કંઈક જુદી છે. એમાં સમજાય એવું તો નથી જ, પણ મારો કહેવાનું તો એટલું જ છે કે આપણે આટલું સમજવું કે ભગવાનમાં હેત વિના ભગવાન હારે ચોંટાશે નહીં, વૃત્તિ નહીં રહે. ભલે ધ્યાનમાં બેસી, ભલે ગમે એટલો મહિમા આપણે ગાઈ વિચારી, ગમે એટલા વતનાવત કંઠે કરી નાખીએ, વેદને શ્લોકોને કરો ને ખૂટે ને એટલું કંઠસ્થ કરો ને, મેળ પડવાનો નથી, ઉલટાનું ઘમંડ વધશે. ઘમંડ અભિમાન વધશે કે હું આટલા નિયમ પાળું છું, આટલા પાઠ કરું છું, આટલા જપને, આટલી યાત્રાને, આટલા વ્રતને, આટલા યજ્ઞને, આટલું આ તે. અને વૈરાગ્ય છે તો ત્યાગ વૈરાગ્યનું અભિમાન આવવાનું કે મને ખાવાના ઘાટ ન થાય, પણ તને ભગવાનને ક્યાં થાય ભલામણા. હા કે ભાઈ હું તો બ્રહ્મચર્ય પાળું, સારી વાત છે, પરંતુ તોય તારી કાંઈ અખંડ ભગવાનમાં વૃત્તિ નથી રહેતી, ભલે બ્રહ્મચર્ય પાળ. એ વસ્તુ અલગ છે. ભગવાન રાત દિવસ સાંભળવા એ વસ્તુ જુદી છે. એ વસ્તુ આખી અલગ છે. ગુણાતીતાનંદ સ્વામી કહેતા કે ગોરધનભાઈ ને પર્વતભાઈ એમને દીકરા થતા પણ અખંડ વૃત્તિ વાળા હતા. ગોપીઓ બ્રહ્મચર્ય નહોતી પાળતી, પણ મટકો આડું આવે એ ખટકે એને ભગવાન સંભાળવામાં. એ આખી વાત જુદી છે. એટલે વૈરાગ્ય હોય એનો અર્થ એ નથી થઈ જતો કે ભગવાનમાં આપણે વળગી જ રહેવાય. એને માટે તો ભગવાનમાં ગાઢ સ્નેહ જોઈ, એ ભક્તિનો મહિમા છે. જ્ઞાન, અરે ભાઈ આપણા મનમાં નક્કી એવું જ્ઞાન થઈ ગયું કે હું આત્મા જ છું, બ્રહ્મ જ છું, તોય ભગવાનમાં ન ચોંટાય. વળી એનું પાછું અભિમાન આવે, અને ભગવાનને તો એકેય વાતનું અભિમાન સહન થતું જ નથી, એકેય વાતનું નહીં. એને તો છે ને એક જ અભિમાન ગમે છે, હે પ્રભુ હું તમારો દાસ છું, તમારો ગુલામ છું. આવું આપણને અભિમાન ચડે ને કે હું ભગવાનનો ગુલામ છું, ગોલો, એને ગમે છે. મને ગણી ઘર કેરી ગોલી, આ ભગવાનમાં ચોંટવાનું, પાર ઉતરવાનું ટૂંકું સાધન છે. હાવ હેલું, અને ઘણાને આવું હેલું હાથ આવી જાય છે ને, એ એવા સુખ ભોગવતા હોય, એવા આનંદમાં હોય, એવી મજામાં હોય. આપણે જોઈએ છીએ એને સુખિયા ભાળીએ છીએ, એનો આનંદ, એની નિષ્ઠા, એનો પ્રેમ, એની ખુમારી બધું ભાળીએ સત્સંગમાં, કોઈકમાં દેખાય છે આપણને, પણ આપણાથી એવું થવાતું નથી, થઈ શકાતું નથી. અને એવા જે ભક્તો છે એનાય પાછા આપણે વડીલ, આગેવાન, ગુરુ, નેતા, નિર્ણાયક થઈને બેઠા હોઈએ છીએ, અને એને ટડકાવી પાછા. કોણ જાણે કઈ રીતનો આ દુનિયાનો નિયમ છે, બધું એમ જ છે, પણ આપણને એટલી નથી ખબર પડતી કે ભાન વગેરેના છીએ આપણે. ભાન વગેરેના ભલે ઉંમરે મોટા, ભલે વ્યવહારે મોટા, ભલે દેહથી મોટા, ભલે બુદ્ધિથી મોટા, ચતુરાઈમાં હોશિયારીમાં, ભલે ધનથી મોટા, ભણેલા મોટા, સત્તાથી મોટા, એમ આપણે મોટા. હવે એનાથી બીજી વાત કરું, ધર્મ પાળ્યામાં મોટા, જ્ઞાનમાં મોટા, ત્યાગ વૈરાગ્યમાં મોટા, પરંતુ ભગવાનને ભગવાનના ભક્તનો મહિમા જાણ્યામાં છોટા છીએ. એનામાં ગાઢ પ્રેમમાં આપણે કાંઈક તકલીફ છે, અભાવ અવગુણ આવે છે, અને અભાવ અવગુણ આવવાનું કારણ જ આપણા નિયમો, આપણો વૈરાગ, આપણું જ્ઞાન, આપણું ભણતર, આપણી બુદ્ધિ, આપણું ધન, આપણો વ્યવહાર, આપણી ઉંમર, આપણું વક્તાપણું, વાચાળપણું, આવડત, કળા, આપણે બહુ સેવા કરતા હોઈએ એ, ઝાઝું દાન દેતા હોઈએ એ, આ બધા જ ભગવાનને ભગવાનના ભક્તો સંતોના અવગુણ આવવાના કારણો છે. કેમ આ બધાની આપણને ખુમારી ન હોય, એનું અભિમાન ન હોય, એનો ભાર ન હોય, એને લઈને ભગવાનને ભગવાનના ભક્તોનો ભાર પડે નહીં, એની ખુમારી ચડે નહીં, આપણી શું ખુમારી રે બધી સાધનોની. અને મેં જે બે શબ્દ કહ્યા ને એ કરવાના હતા હામેમાં, થઈ ગયા પોતામાં. બે શબ્દ યાદ રહ્યા, ભૂલી ગયા, મહિમા ને મમતા, એ બે કરવાના હતા હામે, અને થઈ ગયા પોતામાં. પોતામાં થઈ ગયા પછી એનો પ્રચાર આપણે કર્યો, એટલે ઘણાને પાછા એ બે વાના કરાવ્યા, આપણા આપણા મમતા કરાવીને આપણો મહિમા એને કરાવ્યો. ભગવાનનો ને સંતનો મહિમા કે ભક્તોનો મહિમા ગાયો એનો હેતુ આ. હવે ભગવાનમાં એવું જોરદાર ખેંચાણ ક્યાંથી થાય, પરમાત્મામાં ચિત્ત એકાકાર ક્યાંથી થાય? થાતું હોય તોય બંધ થઈ જાય, હેત ઘટી જાય, હૃદય હુકાઈ જાય. માલિકર બધું કોરું થઈ જાય, ભગવાનને ભગવાનના ભક્તનો સંતનો અભાવ આવે ને તારે આ પ્રોબ્લેમ થાય. મારો કહેવાનો અર્થ એ છે કે બીજી બધી બાબતો સારી છે, પરંતુ તે જો ભગવાનનો મહિમા રક્ષક હોય ને ભગવત પ્રીતિના રક્ષક હોય તો એ બધા હારા. ભગવદ્ મહિમાની જો રક્ષા કરે મ્યા બધા ગણાય ભાઈ, અને ભગવાનમાં જે આપણને પ્રેમ છે એની રક્ષા કરે તો બધા જ હારા. ધર્મ નિયમ જેટલા પાળીએ એટલા હારા. રક્ષક એવમ ભગવદ્ મહિમા અને ભગવદ્ પ્રીતિ વર્ધક હોવા જોઈએ. અને જો એમ એનો પરિણામ ન થાય અને વિપરીત થાય તો મોટી મુશ્કેલી ગણાય, અને ખબરે ન રહે અને આપણે કલ્યાણના માર્ગમાંથી પાછા પડી જઈએ. માટે ભગવાન શ્રીહરિના સ્વરૂપમાં ગાઢ સ્નેહ થાય, એને અર્થે ધર્મ પળાય. ભગવાનમાં ગાઢ સ્નેહ થાય, એને અર્થે વૈરાગ્ય રખાય. ભગવાનમાં ગાઢ સ્નેહ થાય, એને અર્થે બધું જ્ઞાન ગોખાય. ને ભગવાનમાં ગાઢ સ્નેહ થાય, એને અર્ધે નવધા ભક્તિ સેવા આદિ કરાય. ને ભગવાનમાં ગાઢ પ્રેમ થાય, એને અર્થે જ જે કાંઈ સાધનો કહેવાય છે એ કરાય તો મોટું કામ થાય. પણ ઉપસવાહારું જો આ બધું થઈ જાય, કીર્તિ માટે થઈ જાય, ક્રેડિટ માટે થઈ જાય, ક્રેડિટ રક્ષક, ક્રેડિટ પોષક જો આ બધું બની જાય તો બધું પાણીમ જાય. ગોળો ને ગોફણ બધું, આખી જિંદગીનું પાણીમ જાય. હરવાળે કાંઈ નફો ન થાય, ખોટમાં હાલે કંપની વર્ષો સુધી. અને બહુ સાવધાન માણસ હોય એને ખબર પડે ખોટમાં જાય છે કે નફો થાય છે. બાકી મોટા ભાગનાને તો દેવું થઈ જાય પછી ખબર પડે કે હાલ બધું ખોટમાં આવેલું, એમ નથી ખબર પડતી. અરે વ્યવહાર તો સ્થૂળ છે, પૈસા તો દેખાય છે આવ્યા કે ગયા, અને આમ લખી શકાય છે 5-10, અને તોય પણ હારા હારા માણા વ્યવહારિક આર્થિક બાબતમાં એ ખોટમાં જાય છે. આ તો આધ્યાત્મિક બાબત છે, શ્રદ્ધેય બાબત છે. આમાં તો ખોટમાં જાય હો, હા ખબર ન પડે. ઓમાય નથી પડતી ને, ધંધા જેવી થોડ બાબે જેમાં રૂપિયા ગણીને મૂકી શકાય છે, દઈ શકાય છે, આમાં તો કાંઈ ગણતરી નથી થતી. જો થોડ બાબતમાં આપણે થાપ ખાઈ જતા હોઈ તો આધ્યાત્મિક સૂક્ષ્મ બાબતમાં થાપ ખાઈ જવાય જ, નવાઈ કાંઈ નથી. હા કોક મોટાની નજર હોય. અને મહારાજે કહ્યું કે કોઈ મોટા સંત આરે હેત થઈ ગયું હોય એને પહેલેથી, તો એ જે જે ક્રિયા કરે, જે કાંઈ કરે, એની હામું જોઈને કરે કે આને ગમે છે કે નથી ગમતું, ગમે છે કે નથી ગમતું, તો ઓટોમેટિક એની સર્વ પ્રકારે રક્ષા થઈ જાય. કેમ જે હેતે કરીને ન ગમતું હોય એવું કરે જ નહીં, અને ગમતું ગમતું જ કર્યા કરે એમાં ભવસાગર તરી જાય. એ થાપ ન ખાય, એને ખોટ ન જાય, આ એક ઉપાય છે. અને જેને ભગવાન સાથે લાગી જવાનું છે એને તો ક્યાં કાંઈ કરવાનું છે, એ તો તરી ગયો છે. એને ભગવાન વિના બીજો ઘાટ થાય એ સહન જ થતું નથી. એ હારું હોય કે મોળું હોય એની ગમતું જ નથી. ભગવાન વિના એને કોઈ વસ્તુ ગમતી નથી. એને ડુંગળી ખાવાનો ઘાટ થાય એ નથી ગમતો એવું નથી, લાડવો ખાવાનો ઘાટ થાય એ નથી ગમતો. એને ભગવાન સંભાળવા જ ગમે. હવે એને તો લાગી ગઈ છે, હવે એની તો આખી વાત જ જુદી છે. પણ એવા ભક્તોએ ધર્મ નિયમ મર્યાદામાં રહેવું, એવા ભક્તોએ વૈરાગ રાખવો, એવા ભક્તોએ હું આત્મા છું એમ આત્મનિષ્ઠાનું જ્ઞાન, ભગવાનનું મહાત્મ્ય જ્ઞાન રાખવું, અને એવા ભક્તોએ મોટા ભક્તો હોય એના દાસના દાસ રહેવું, અને એવા ભક્તોએ ખૂબ ગરજુ થઈ સત્સંગ શિબિર સમૈયા ઉત્સવ જ્યાં થાય ત્યાં જ્યાં ઉતારો મળે ત્યાં નિર્માની તેને રહેવું અને હવના ગરજુ રહેવું, કેમ જે એવાની ઉપર મહારાજ બહુ રાજી થાય છે. કારણ કે ભગવાન શ્રી હરિનું આ જે દિવ્ય દિવસ સ્થાપેલું સત્સંગનું વાતાવરણ છે એ આપણને પોષણ કરનારું જ છે. એને સવળી રીતે લઈએ તો, ને અવળી રીતે લઈએ તો પોષણ ના કરે, ઉલટાનું શોષણ કરે. આપણે જો બધા એમાં હમાઈએ તો આપણું પોષણ થાય, આપણામાં બીજાને હમાડીએ તો આપણું શોષણ થાય. ટૂંકો એટલો નિયમ છે, શોષણ જ થાય. માટે ભગવાન જેને મેળવવા હોય એને એકલું જ્ઞાન, એકલો ધર્મ, એકલો વૈરાગ્ય અભદ્ર છે. એને તો બધાયમાં અખંડ ભગવાન રાખવા પડે. અને જેને ભગવાન જ વાલા હોય એવાના દાસ રહેવું પડે તો હાવ હેલું પડે, નહીતર અઘરું બહુ છે. પણ આવ સાચી વાત કહો, આવ સાચી ન કહેવાય. આટલામાં તો બધા સમજી જાય. અતિ સર્વથા વર્જયત સંસ્કૃતની કહેવત, પછી ગુજરાતીની અતિની ગતિ નહીં, પછી ત્રીજું માપમાં રહેવું. એટલું કંઈ ઓછું છે તાર આગ્રહ જ બહુ. લે હાવ સાચું કહી દો, આમાં હું ઓછું સાચું કીધું, બધું કીધું. પેલી ખબર તમને, આપણે અહીં ગુમડું થયું હોય ને ત્યાં પીડા થતી હોય ને, પછી પહેલાં ટીકડી દે ને પીડા ઓછી થાય, કેવી દવા કહેવાય? હા, પેન ક્લીનર. હવે એ દવા દે ને એટલે આપણા પેટમાં જાય ને, પછી બીજો બધો ભાગ પીડ્યો મૂકીને એ ન્યા પૂગે ગુમડે, એ દવા બધી ગુમડે એને માટે જ હોય ને. એમ આ વાત જેને દવા રૂપે હશે ન્યા પૂગશે. બીજું જેને જે શબ્દોને જેટલી લાગુ પડતી હોય એને લાગુ પાડી લેવાની, બીજું શું, એમાં જ આપણું ભલું છે. જેના કામની જે વાત હોય તે તેને લઈ લેવી, અને બીજી કોકના કામની હશે એમ માનવું અને મોજ કરવી. આપણા પૂરતી જ આપણે યાદ રાખવી, આપણે જે લખેલું હોય ને એ નર્યું આપણે જ માથે વાગવું પડે, ફટાક ફટાક ફટાક. આપણી નોટ ખોલીએ ને જે પાનું ખોલીએ ને જે લીટી વાંચે એ ધડાઈ વાગવી જોઈએ. આ સિવાયનું લખવું જ નહીં, શું કામનું? નકામાં પાના ભરાય અને કામમાં કાંઈ આવે નહીં. વાંચીએ તો નીરું પરબારું જાય, ઓલું વાંચીએ એટલે નકરું માથે જ આવે. આપણી નોટ લખેલી આપણે વાંચીએ નકરી આપણે માથે આવે. એમ લખે ડાયો, બાકી તો બધા કોકનું લખી લેખ કરે. માણસે આમ રહેવું જોઈએ, માણસે તેમ રહેવું જોઈએ, તારું ગણ્ય ભલામણ. હિન્દુસ્તાન દેશ મહાન છે, આ દેશની લારીઓ વાહે લખેલું હોય, તું તારું કર. આપણા દેશમાં તો રોડે નીકળીએ ને આમ આમ જોઈએ ત્યાં ઉપદેશ જ આવે, સબકા માલિક એક, એમ સોચ કર સોચો સાથ ક્યાં આયેગા, તું ભટકાડ એટલે પૂરું થાય, બાકી તો હું સાથ કુછ નહીં આયેગા, આવું લખ્યું હોય છે. તો વાલા ભક્તો, સૌ કરતા અધિક આગ્રહ ભગવાનમાં ગાઢ પ્રેમ કરવાનો રાખવો, એમ ભગવાન સ્વામિનારાયણનો હૃદગત અભિપ્રાય છે. અને ભગવાનમાં ગાઢ પ્રેમ કરવામાં જો ધર્મ આડો આવતો હોય તો થોડો ખેંચીને પાસે રાખવો, જ્ઞાન આડું આવતું તો જ્ઞાનને પાછું પાડવું, ને વૈરાગ આડો આવતો હોય તો વૈરાગને પાછો પાડવો, અને ભક્તિનું જ પ્રધાનપણું રાખવું, એમ મહારાજ બોલ્યા છે. માટે મેં આ બધી વાત કરી, મહારાજ બોલ્યા છે. અને ભગવાનમાં ગાઢ પ્રેમ બે વાતથી થાય છે, મહિમા ને મમતા, બે જ વાતથી થાય છે, બાકી ન થાય. હા, તમે કહેશો ધર્મ નિયમ પછી વૈરાગ પછી જ્ઞાન, આ લોકો શું કામ કરે છે, એનાય કામ છે કાંઈ? હાવ અમથા નકામા નથી એ લોકો, પ્રેમનું પ્રોટેક્શન કરે છે, બીજું કોઈ કામ નહીં. ભગવાનમાં થયેલો પ્રેમ એનું રક્ષણ કરે છે, આ એનું મુખ્ય કામ છે. બીજા થોડા થોડા હાવના કામ છે, નથી એવું નથી. ધર્મ નિયમ પાળી તો છે ને શરીરે સુખિયા રહી, એક એનું કામ. બીજું જગતમાં આબરૂ રહે, સત્સંગમાં આબરૂ આપણી માન, એ એનું બીજું કામ. ફળ, ત્રીજું ફળ મર્યા પછી સત્યલોકમાં જવાય, ધર્મ એટલું કામ કરે. ધર્મ નિયમનું ફળ કહું છું, શરીરે સુખિયા રહેવાય, કુટુંબમાં સમાજમાં સત્સંગમાં આપણું માન મોભો અકબંધ રહે, અને મર્યા પછી સ્વર્ગમાં કે સત્યલોકમાં જવાય, આ ધર્મનું ફળ. નિયમ ધર્મ પાડ્યા હોય ને એનું. ચાલો, બીજું મેં કહ્યું એ ભગવાનમાં જે પ્રેમ હોય એની રક્ષા કરે. હવે જ્ઞાનનું ફળ, જ્ઞાનનું ફળ એ કે દેહમાં જ્યારે સુખ દુઃખ આવે ત્યારે આપણે મુંજાઈ ન જાય, વ્યવહારમાં સુખ દુઃખ આવે ત્યારે મુંજાઈ ન જાય, સમાજમાંથી કાંઈ સુખ દુઃખ આવે સ્થિર રહે, એ જ્ઞાનનું ફળ છે. અને ભગવાનમાં પ્રેમ છે એની રક્ષા કરે છે. હાલો, વૈરાગ્યનું ફળ શું? તો કે વૈરાગ્યનું ફળ એ કે કંઈક વિષયનો યોગ થઈ જાય તો એમાં લેવાય ન જવાય, સ્ત્રી ધનાદિકમાં બંધાઈ ન જવાય, એમાં ઓતપ્રોત ન થઈ જવાય, સગામાં કુટુંબીમાં એમાં દીન ન થવાય વિષયમાં, આ વૈરાગ્યનું ફળ. અને જોયું તમે, એમ ન થાય એટલે ભગવાનમાં પ્રેમ છે એ જળવાઈ રહે, એટલે પ્રેમ રક્ષક તો થયો જ વૈરાગ્ય. તે આમ આ બધાય છે, પણ પ્રેમ ભગવાનમાં છે એ વસ્તુ જુદી છે, એ વસ્તુ જુદી છે. એની પ્રધાનતા ન રાખે અને આ બધી બાબતને બહુ માનીને પોતાને મોટો ભગત માની લે તો મુશ્કેલી બહુ થઈ જાય, સાચા પ્રેમીની મોર થઈ જાય મફતનો, અને પછી હેરાન થાય. માટે સાચો શુદ્ધ પ્રેમ પરમાત્મામાં થાય એ મહા અગત્યનું છે. અને એટલા માટે હર કોઈ ચીજ ભગવાનમાં પ્રેમ પેદા કરે એને માટે જ યુઝ કરવી, ધર્મ હોય, જ્ઞાન હોય, વૈરાગ હોય, સેવા હોય, ભક્તિ હોય, જે કરીએ તે ભગવાનમાં ગાઢ પ્રેમ થાય, ભગવાનનો મહિમા સમજાય, અને ભગવાનમાં મમતા થાય, બસ સંતો ભક્તોમાં મમતા થાય ને એમનો મહિમા થાય, આથી વધારે સારું કંઈ જ નથી આધ્યાત્મિક માર્ગમાં. તો લાગી જવાશે, બહુ સીધું છે. જો કરીએ તો ને ના કરીએ તો અટપટું બહુ છે. ભગવાન શ્રી હરિએ પોતાની વાણી જે પરાવાણી વચનામૃત એમાં આ સાર કહ્યો છે. આપણે વાંચીએ એટલે આપણને ખ્યાલ આવે કે મહારાજનો હૃદગત અભિપ્રાય તો પોતાનો મહિમા સમજાવીને, પોતામાં મમતા કરાવીને, પોતામાં ગાઢ પ્રેમ કરાવીને, પોતામય કરી મૂકવા છે આપણને બધાને, એટલું જ છે. હવે બેસીએ છીએ, પલોઠી વાળીને આંખો વીંચીએ છીએ, કીર્તન હાલતા હોય, ધૂન હાલતી હોય, પણ ભગવાનમાં ચોંટાતું નથી. આનું કારણ મહિમા નથી ને મમતાય નથી, એટલે સ્નેહ નથી, એટલે ચોંટાતું નથી. મેં ઘણી વખત કીધું છે કે ભાઈ આ બે કાગળ ચોંટાડવા હોય તો ગુંદર જોઈ તો ચોંટે. એમ આત્માને જો આપણે ભગવાનમાં ચોંટાડવો હોય તો ગુંદર જોઈ, કહેતા હેત જોઈ, સ્નેહ જોઈ, પ્રેમ આસક્તિ જોઈ. આપણી પાસે થોકબંધ ધર્મ નિયમ છે ને થોકબંધ જ્ઞાન છે, ગ્રંથો માત્ર કંઠે છે ને ભૂખા કાઢી નાખે એવો બૈરાનો ને છોકરાનો બધાનો અભાવ છે, પણ ભલા માણા ગુંદર નથી ને. હા, ગુંદર વિના કેવી રીતે ચોંટે? આપણી પાસે બાટલો હોય ને, પીસી હોય ને, સમજાયું, કાગળ હોય, પણ ભલામણા ગુંદર નથી. ગમ જોઈને તો લાગી જવાય લે. માટે પોતાને ભગવાનમાં, ભગવાનના સંતો ભક્તોમાં જે પ્રેમ છે એ કોઈક પણ કારણે ઘટવો ન જોઈએ. જે થાવી હોય થાય. ભગવાનમાં ને ભગવાનના સંતોમાં જે હેત છે એ કોઈ કારણે ઓછું ન થવું જોઈએ, થાવી હોય થાય. એમાં જે મમતા છે, એનો જે મહિમા છે, એ જો ન જાય તો આત્મા અક્ષરધામ આવ્યો જાય. બાકી વિપરીત દેશ કાળાદીકે કરીને જો ભગવાનમાં ને ભગવાનના ભક્તોમાં જે પ્રેમ છે, જે ભાવ છે એ ઓછો થાય ને જો અભાવ થાય તો મર્યા ગયું બધું ખાડામાં, કાંઈ હાથમાં ન આવે. આટલી વાતો ભગવાનના ભક્તો ધ્યાનમાં લે. જો આ વાત ધ્યાનમાં લે તો એને ક્યારેય કલ્યાણના માર્ગમાં વિઘન નથી, નહીતર વિઘન છે. ભગવાન શ્રી હરિ આ ધરતી ઉપર આવીને એકાંતિક ધર્મ સ્થાપ્યો. કાલે આપણે એકાંતિક ધર્મની વ્યાખ્યા કરી કે સહજ સ્વભાવે એની મેળે ઇન્દ્રિયો અને અંતકરણની વૃત્તિઓ અતિ હેતથી ભગવાનમાં લાગેલી રહે, બસ આ જ એકાંતિક ધર્મનું લક્ષણ છે. અને જો અતિ હેતથી ભગવાનના સ્વરૂપમાં સહજ સ્વભાવે ઇન્દ્રિયો અંતકરણની વૃત્તિઓ ઓતપ્રોત ન રહે તો ધોઈ પીવાના ધર્મ નિયમ, ધોઈ પીવાનો વૈરાગ, ભાડીમાં નાખો જ્ઞાનને, હોઈ ગઈ તમારી સેવા. તારે તમે બહુ દાન કર્યું, શું કરવાનું? પણ ભગવાન સાથે જોડાવાનું તો નહીં. બહુ પાડ્યું સત્ય, બહુ રાખી ટેક, પણ ભગવાન સાથે ઓતપ્રોત તો થયા નહીં. બહુ ડાયા ગણાણા, બહુ મહાન ગણાણા, એટલે આ બધું હાશું, પણ આત્મા પરમાત્માની સાથે એકાકાર ન થયો તાય શું લેવાનું? વાત આમ છે. એકાંતિક ધર્મ સ્થાપ્યો સહજાનંદજી. હવે ધરતી ઉપર જ્યારે હજારો માણસો, લાખો માણસો ભગવાન સ્વામિનારાયણમાં હેતને લઈને ગાંડા થયા, સહજ સ્વભાવે અખંડ ભગવાનની સ્વામિનારાયણની મૂર્તિ માંડી હૃદયમાં રહેવા, એમાં ઓતપ્રોત થઈ ગયા હજારો બાઈઓ ભાઈઓ. દેહનું, વ્યવહારનું, સંસારનું, વિષયનું ભાન ભૂલ્યા. ટોળાન ટોળા ગામો ગામ થઈ ગયા સ્વામિનારાયણ સ્વામિનારાયણ ધૂન લગાડનારા. આવું બધું થઈ ગયું એટલે કેટલાક સંપ્રદાયના, કેટલાક ગુરુઓના, કેટલાક આચાર્યોના બધા શિષ્યો સ્વામિનારાયણને ભગવાન માનીને એમાં રંગાઈ ગયા. અને ઓલા લોકોનો મગજ ગયો પછી. બહુ સીધું છે, કેમ બધા ત્યાં વ્યાઈ ગયા એમ. પ્રેમાનંદ સ્વામીએ લખ્યું, સર્વે ગુરુ આચાર્ય જોઈ કામ પિયા સહજાનંદજી,
સર્વે ગુરુ આચાર્ય જોઈ કામ પિયા સહજાનંદજી,
સર્વે ગુરુ આચાર્ય જોઈ કામ પિયા સહજાનંદજી,
સર્વે ગુરુ આચાર્ય જોઈ કામ પિયા સહજાનંદજી.
સખી સખી મરમ અલૌકિક જમ પિયા સહજાનંદજી,
દેખી મરમ અલૌકિક જમ પિયા સહજાનંદજી,
સખી મરમ અલૌકિક જમ પિયા સહજાનંદજી,
દેખી મરમ અલૌકિક જમ પિયા સહજાનંદજી.
કેનો ભારત કોઈ નો પગ ટકે,
કેનો ભારત કોઈ નો પગ ટકે સહજાનંદજી,
સહજાનંદજી,
સહજાનંદજી.
દેખી મરમ અલૌકિક જમ પિયા સહજાનંદજી,
દેખી મરમ અલૌકિક જમ પિયા સહજાનંદજી,
દેખી મરમ અલૌકિક જમ પિયા સહજાનંદજી,
દેખી મરમ અલૌકિક જમ પિયા સહજાનંદજી.
કેનો ભાર જ કોઈ નો પગ ટકે સહજાનંદજી,
કેનો ભાર જ કોઈ નો પગ ટકે સહજાનંદજી,
કેનો ભાર જ કોઈ નો પગ ટકે સહજાનંદજી,
કેનો ભાર જ કોઈ નો પગ ટકે સહજાનંદજી.
કોઈ મુખથી વાત કરી ન વશકે સહજાનંદજી,
કોઈ મુખથી વાત કરી ન વશકે સહજાનંદજી,
કોઈ મુખથી વાત કરી ન વશકે સહજાનંદજી,
કોઈ મુખથી વાત કરી ન વશકે સહજાનંદજી.
કોઈ ધ્યાન સમાધિ ધારણા સહજાનંદજી,
કોઈ ધ્યાન સમાધિ ધારણા સહજાનંદજી.
પામે અચરજ રાજા લોક ઘણા સહજાનંદજી,
પામે અચરજ રાજા લોક ઘણા સહજાનંદજી.
થાય પરચા દેશ વિદેશ માં સહજાનંદજી,
થાય પરચા દેશ વિદેશ માં સહજાનંદજી.
વળી ઘરો ઘર ભક્તન રેશ માં સહજાનંદજી,
વળી ઘર ઘર
ઘરો ઘર પડતા થાય
સહજાનંદજી.
વળી એક અનેક રૂપ થઈ તમે સહજાનંદજી,
વળી એક અનેક રૂપ થઈ તમે સહજાનંદજી.
જાઓ તેડવા ભક્તન અંત સમે સહજાનંદજી,
જાઓ તેડવા ભક્તન અંત સમે સહજાનંદજી,
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 સહજાનંદજી.
અદ્ભુત વાત કરી. સર્વે જે કોઈ ગુરુઓ હતા એ બધા હલબલી ગયા, કે કંપી ઉઠ્યા રાગ દ્વેષથી, ક્રોધથી, માનથી, લોભથી ધ્રુજ્યા બધા, કે આ તો ભારે કરી ભારે કરી. ધર્માચાર્યો બધા ધ્રુજી ગયા કે આ સ્વામિનારાયણે તો બહુ કરી. આપણા બધા શિષ્યો એના થઈ ગયા, ચેલકાઈ ગયા એનો વાંધો નથી, પણ વરદાડે જે આપતા હતા ને એ ચેલકાની હારી ગયું. ઉપાધિ એની છે, ચેલાની નહીં. અને પાછો ઈચ્છી ઊંડી ઉપાધિ કે શિષ્યો વ્યાઈ ગયા અને લોકો આપણને કહે છે કા તમારા કેમ વ્યાઈ ગયા, પછી આબરૂ જાય એ પછી ઉપાધિ. આ બધી ઉપાધિ લઈને બધા કંપી ઉઠ્યા. જોને થઈ છે ભારે. બુરાનપુરમાં સત્સંગ થયો, હરિભક્તો માંડ્યા ભજન કરવા. હવે બરાબર સ્વામિનારાયણ સ્વામિનારાયણ હાલ્યું એટલે અમુક અમુકને તો ફાવે નહીં, એટલે અમુક અમુક તો માંડ્યા વિરોધ કરવા. પણ વિરોધ કર્યા તો કાંઈ બંધ થયું નહીં ભજન. પછી એમ કહેવાય છે કે ઈ સાલ વરસાદે તાણ્યું, વરસાદ નો આવ્યો, એટલે ત્યાંના રાજાને ત્યાંના અમુક મઠધારીઓએ, સંન્યાસીઓએ, કોઈક શંકરાચાર્ય કે કોઈક બીજા કે ગમે તેણે ઓલા રાજાને ભરમાયું કે આ બધાય નવા સંપ્રદાયવાળા થયા ને તમારા રાજ્યમાં, એનું તમને લાગ્યું પાપ, અને ખબર નહીં કે એને લઈને આ વરસાદ બરસાદ બંધ થઈ ગયો, કેસ ગમે એને કોકે આવું બધું ચડાયું. એ બધા બાવા સાધુ કે મઠાધારી કે આચાર્યો, હવે થયું એવું બોલ્યાને ગળે ઉતરી ગયું, તો કે શું કરીએ તો વરસાદ આવે, તો કે આ બધા સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરે છે ને એને બધાને જેલમાં પૂજ્યો, પકડ્યા બધાને નાખી દીધા જેલમાં, એ કે વરસાદ નો આવે પેલા છોડતા નહીં. હરિભક્તો તો જેલમાં ભજન કરે ત્રણ દી થયા, બજારા ભૂખ્યા તરસ્યા, ભગવાન સ્વામિનારાયણને ગઢડા અક્ષર ઓરડીમાં ઊંઘ આવી નહીં અંતરિયામીપણે જાણ્યું. આમથી આમ પડખા ફરે ને આમથી આમ પડખા ફરે, બ્રહ્મચારી કે શું થયું મહારાજ, તો કે મુશ્કેલી છે હરિભક્તોને બુરાનપુરમાં, કાગળ લખાવો છે તમે સુખ સ્વામીને સાધુની ધર્મશાળામાં જ બોલાવી લેવો. સુખ સ્વામીને બોલાવી લેવા, મહારાજ બેઠા થયા, કાગળ લખો બુરાનપુરના હરિભગતને મહારાજ કાગળ લખાવે છે. એમાં દીવો ઓલાઈ ગયો રાતે, પછી મહારાજે પોતાના જમણા પગના અંગૂઠામાંથી તેજ કાઢ્યું, પહેલા તો બહુ નીકળ્યું. સુખ સ્વામી કે મહારાજ હું તો અંજાઈ ગયો, આમાં કેમ લખવું, પછી મહારાજે ખેંચી લીધું, દીવા જેટલું રાખ્યું, પછી કે હવે લખો, પછી કાગળ લખ્યો, પછી કે હવે અત્યારે અત્યારે બુરાનપુર પુગાડવો છે, કે કોઈ કાગળ લઈ જાય એવા ખરા, તે કોઈ કીધું મયારામ ભટ્ટના ભાઈ આવ્યા છે ગોવિંદરામ, એ લઈ જાય તો ગમે ને હુતા હોય ઉતારામાં જ જગાડો. તે ભૂદેવને ગોત્યા, લાડવા બાડવા ખાઈને હુતેલા, ઊંઘ આવે કે મારું કામ, હા ઠોહાવીને જગાડે, ઉઠો અટાણ કામ છે મહારાજને રાતે, એટલે પણ રાતે 12 વાગ્યે હું વાદ્યો ને હું પણ, એટલે આ કામ મહારાજ, મહારાજ બોલા આ તો આવું આવ્યા, બોલો મહારાજ શું કામ છે, તો કે કાગળ લઈને જવાનું છે બુરાનપુર, તો કે અટાણે, તો અટાણે કાંઈ વાંધો નહીં લાવો, તમે કોણ ના પડાય, હા તે ખડીયો ને ઠેલો ને પૂજા લઈને કાગળ લઈને ઉપડ્યા. મહારાજ કે અટાણે ચાલતા થા હો, તો ઉપડ્યો ઘેલે આવ્યા, હવે બામણ ઘેલામાં પાણી પગ મૂકે, આમાં તો હવે અંધારામાં ખાડો કે શું ખબર પડે, ત્યાં ઘેલે આવીને હુઈ ગયા. હવારે જાગ્યા, હવારે જાગ્યા ને કે આ ઘેલો નહીં, પૂછ્યું કયું ગામ, તો કે તો બુરાનપુર, નદી તો કે તાપી, ઠીક છે હાલો કાંઈ વાંધો નહીં. પછી ત્યાં તાપીમાં નાયા, પૂજાપાઠ કરી અને પછી ગયા જ્યાં જેલમાં હરિભક્તો હતા, ત્યાં એને પૂછ્યું કે ભાઈ અમારે મળવું છે, જઈને પછી કાગળ આપ્યો હરિભક્તોએ, કાગળ વાંચ્યો કે ચિંતા કરશો નહીં મહારાજે લખેલું, વરસાદ આવશે કેશ. અને મહારાજે ગોવિંદરામને એક હાર પહેરાવેલો, પછી હરિભક્તોને એ હાર આપે, એક આપે ને ત્યાં બીજો નીકળે, પછી બીજો આપે તો બીજો નીકળે, જેટલા હતા એટલાને હાર પહેરાવ્યા એક હારમાંથી. એ ઓલા બધાએ ભાળ્યું, ચમત્કાર બહુ થયો. પછી રાજાને એમ થયું કે આ તો કોઈ સાચા ભક્તોને મેં પૂરી દીધા છે. ગોવિંદરામ કે આ બધા ભગત સાચા છે ને તમારું ધનોત્પનોત થઈ જાય છે, આને છોડો તો પણ આ બધા કહે છે કે ભજન કરે છે એટલે વરસાદ આવતો નથી, એટલે જેલમાં પૂર્યા છે, તો કે એને છોડો ને પગે લાગો તો વરસાદ આવે, એવું છે તો સાચું એમ છે, આ તમને ભરાયું એ ખોટું છે. પછી બધા હરિભગતને છોડ્યા, સન્માન કર્યું, બધાની પૂજા કરી, બધાને ઘેરે મોકલ્યા અને વરસાદ આવ્યો. સમજાણું? પણ ગોવિંદ ભટ્ટ કહે છે કે મારે તો એવું જ આવું છે, વરસાદ બરસાદ આવે પહેલાં. સમજાણું? હા, એણે તો તાપીમાં જઈને ડૂબકી મારી, ગેલામ નીકળ્યા. પૂગ્યા દાદાના દરબારમાં, જે મળે એને વાત કરે. તાપીમાં ઘેલામાં હારે નાયો, એ વાત એમ કરતા. તાપીમાં ઘેલામાં એક હારે નાયો બંદો. પછી ઓલા પૂછે, એ કેમ? એ એમ હોય બધું. પણ વાત તો કરો, એ તમને ન ગળે ઉતરે એવી છે. શું વાત કરે? આ બાજુ એટલો બધો બુરાનપુરમાં વરસાદ આવ્યો, એટલો બધો વરસાદ આવ્યો, તેમાં જેણે દ્વેષ કરીને ભગવાનના ભક્તોને પુરાવ્યા હતા ને જેલમાં, એના બધાના મઠ ને મકાન તાપીને કાંઠે હતા, તે બધું તણાઈ ગયું. ઈ હોય છે ને ભેગા, તારે હું આવું થયું આવું. સર્વે ગુરુ આચાર્ય જોઈ કંપિયા સહજ આનંદજી. પછી તો ભગવાન સ્વામિનારાયણનો પ્રતાપ એટલો બધો હતો, એટલો બધો હતો, દેખી મરમ અલૌકિક ઝંપિયા, અલૌકિક મર્મ દેખ્યો, ધ્યાન ધારણા ને સમાધિ, બસ બધાય ઝંપ્યા કહેતા, એમના મૂંગા બેહી રહ્યા. શું કરે, કાંઈ હાલ્યું નહીં. પછી બોટાદમાં સત્સંગ નહોતો થતો, સમજ્યા? તે મહારાજે ગમે એમ કરીને સાધુને કહ્યું કે ભાઈ બોટાદમાં સત્સંગ કરાવવા જાઓ. તે જે જાય ને એની હારે બધા વાણિયાનું ને બીજાનું બધાનું જોર બહુ, તે નરી માથાકૂટ જ થાય. સત્સંગ થાય ને હારા હારા શાસ્ત્રી જ્ઞાની બધા ધડાકૂટ કરી આવેલા. પછી છેવટે છે ને સાંખ્યાનંદ ને ધ્યાનાનંદ બે સ્વામીને મહારાજે કીધું, તમે બે જાઓ. અરે મહારાજ, અમારું તો કામ જ નહીં, ના તો હારા હારા બધા પંડિત પાછા પીડ્યા છે. તો કે પંડિત પંડિતનું કામ નહીં, કે એ જાય તો નકરી ચર્ચા થાય, સત્સંગ શું થાય, કે તમે જાઓ. કે પણ અમે શું કરીએ, બોલતા આવડે નહીં, કાંઈ કરવાનું નહીં, માળા ફેરવજો, તમારા વર્તન વાતું કરશે. એણે જઈને પછી સ્વરામ માળા ફેરવવા માંડી, તે જે આવે ને જોવે કે આ સાચા કેવળીક છે, પગે લાગ્યા ને સીધું દીધું ને એમ. પછી એક બેન થોડાકને થયો, અને પછી તો ભગા દોશીના દીકરાને સત્સંગ થયો, શિવલાલને. અને પછી સત્સંગ વધ્યો ને એ જબરી ઉપાધિ થઈ છે કાંઈ વાણિયામાં, કારણ કે એ બધા શાવક વાણિયા અને બહુ સુખી માણસ. ને એનો દીકરો સત્સંગી થયો, તે ભગા દોશીને તો બહુ નહોતો. પછી એણે એના બધા માણસોને વાત કરી, અને એમાં એના એક મોટા સાધુ નેમી વિજય, એ બરોબર નેમી વિજય સુરી કરીને બોટાદમાં આવેલા, અને એણે તો બહુ ઉપાધિ આરંભી, અને સ્વામિનારાયણ ભગવાનનું સંપ્રદાયનું ગમે એમ બોલે, અને હરિભક્તો બધા કંટાળ્યા કે એણે તો બહુ કરી લે, હવે કરવું હું. પછી ગોપાલ સ્વામી સારંગપુર હતા એટલે બધા ભેગા થઈને સારંગપુર આવ્યા, અને ગોપાલ સ્વામીને પ્રાર્થના કરી કે આવું થયું છે અને તમે જરાક આવો, આમાં સત્સંગ થયો છે ખરો, પણ આ બધું ડખાવાળું વાતાવરણ છે એટલે ઘણાને પાછો સત્સંગ ઢીલો પડી જાય, બહુ હરખો ન થયો હોય, માટે તમે આવીને કંઈક હરખું કરો, નહીં ત્યારે આ મુશ્કેલી થાય. પછી ગોપાલ સ્વામી આવ્યા અને ન્યાજ ગયા એ શ્રાવકના ઉપાશ્રે, બાણું બંધ હતું. ગોપાલ સ્વામી જઈને ખખડાવ્યું એટલે એ નેમી વિજયસુરીજી મહારાજ આવ્યા. કોણ એમ અંદરથી પૂછ્યું, બાણું ખોલ્યા પહેલા. કોણ? એટલે ગોપાળન સ્વામીએ પ્રભાવી શબ્દોમાં કહ્યું કે હું દુનિયાનો ભગવાન ગોપાળાનંદ સ્વામી, બાણું ખોલો. એટલે એને બાણું ખોલ્યું, અને બાણું ખોલતાની સાથે સવાલ કર્યો કે તમે ભગવાન તો સ્વામિનારાયણ કોણ? તો કે અમારા જેવા અનેક ભગવાનના ભગવાન છે, અમે બધા એનું ભજન કરીએ છીએ, પણ તમારા જેવાના તો અમે જ ભગવાન છીએ. કે કેમ વિરોધ કરો છો? કેમ વિરોધ કરો છો એમ કીધું ને, તે ઈ આમ બારહા કે હાથ દઈને ઊભો હતો આમ રોબમાં. તો સ્વામીએ કંઈક દ્રષ્ટિ કરી તે એમને આમ થીર થઈને હાથ બાદ ચોંટી ગયા અને એમને આમ થીર થઈ ગયા. પછી સ્વામી તો આવતા રહ્યા, તે બધા મથે એને હલાવવા, હલે નહીં, ઉખડે નહીં, બહુ ઉપાધી થઈ. પછી તે લોકોમાં કેટલી ધમાલ થઈ ગઈ, 3 દિવસ સુધી બધા મથ્યા, પાઠ કર્યા, આ કર્યું, કાંઈ હરખું જ ન થયું. હવે છેવટે ઠાક્યા. પછી ગોપાલ સ્વામી પાસે આવ્યા અને વિનંતી કરી કે અપરાધ અમારા માફ કરો, તમારા સ્વામિનારાયણ સાચા, તમે બધા સાચા, અને હવે અમે તમારો વિરોધ નહીં કરી, કાંઈ નહીં બોલી. પછી ગોપાલ સ્વામીએ કહ્યું કે જાઓ, હવે એ છે ને સમાધિમાં જ નીકળશે બહાર. પછી ગયા તે સમાધિ ઉતરી ને ઉખડ્યા અને હાલે ચાલે વાંચ્યા 3 દિવસે. પછી એ કાયમ કહેતા કે સ્વામિનારાયણ સાચા છે, આપણાથી સ્વીકારાય ન સ્વીકારાય પણ એ ભગવાન છે, એમ વિજયસૂરીજી વાત કરતા. માટે આપણે એનું કાંઈ બોલવું નહીં કે નકામું હેરાન થવું. એટલે લખ્યું, દેખી મરમ અલૌકિક જંપિયા. પછી જંપ્યા બધા પ્રતાપ દેખીને, સમજ્યા કે આમાં કાંઈ ભાઈ નકામું હું કામ હેરાન થવું. કેનો ભાર છે જે કોઈનો પગ ટકે સહજાનંદજી, કોઈ મુખથી વાત કરી નવ શકે સહજાનંદજી. આવો ભગવાન સ્વામિનારાયણે પ્રતાપ બતાવ્યો ત્યારે ધરતી ઉપર સ્વામિનારાયણ સંપ્રદાય સ્થપાણો અને આજ ફાલ્યો ફૂલ્યો દેશ વિદેશમાં ભગવાન સ્વામિનારાયણનો સંપ્રદાય વિકસી રહ્યો છે, જેમાં હજારો નરનારીઓ ભગવાન સ્વામિનારાયણનું ધ્યાન ભજન ઉપાસના કરી અને સુખી થઈ રહ્યા છે અને એમના આત્યંતિક મોક્ષ થઈ રહ્યા છે. ભગવાન સ્વામિનારાયણના જોઈ ધ્યાન સમાધિને ધારણા પામ્યા અચરત રાજા લોક ઘણા. ધ્યાન સમાધિને ધારણા જોઈને કંઈક ને અચરત થયું હતું મોટા મોટા રાજાઓને, મોટા મોટા લોકોને. અને ભગવાન સ્વામિનારાયણે પોતે પરચા આપ્યા અને પોતે ઐશ્વર્ય બતાવ્યું એ તો છે જ, પણ એમના સંતો દ્વારા ને એમના ભક્તો દ્વારા અવતારો જેવું ઐશ્વર્ય બતાવ્યું છે એ સ્વામિનારાયણ ભગવાનની સર્વોપરિતા સૂચવે છે. સંતોને મહારાજ ગામડે મોકલે ને તો સંતો ક્યારેક એમ કે મહારાજ અમને બહુ કાંઈ ફાવે નહીં કથા વાર્તા કરતા, તો શું કરીશું? તો મહારાજ એને અમુક વસ્તુ આપતા. મહારાજ કે આ રૂમાલ લઈ જાઓ, તમે જ્યાં જાઓ ત્યાં ધૂન ભજન કરવા, માણા ભેગું થાય ભજન ગાવ એટલે રૂમાલ કાઢીને બતાવવો. તો મહારાજ રૂમાલે શું થાય, ભાઈ તમે બતાવજો ને ત્યાં જે રૂમાલ, આ છે રૂમાલ કરશે કમાલ, રૂમાલે શું થાય શું. પછી જાય ગામડે, સોરે બોરે કંઈક જગ્યાએ બેહીને ભજન ગાય, કરો પ્રભુ સંગાથે ડઢ પીતળી રે, મરી જાવું મેલીને ધન માલ. તે અમુક બેહે, ના બાપુ સારું ગાય જ કે, બે રામલા બે ભીમા આવીને માણા ઘડી થોડાક માણા ભેગા થાય ને એટલે પછી ડાબલીમાં જે રૂમાલ કાઢે, એ રૂમાલ કાઢે એ ભેગી, જેને રૂમાલના દર્શન થાય ને સમાધિ થાય, અક્ષરધામ દેખાય, દિવ્યતા દેખાય, જાગીને સીધા પગમાં જ પડે કે તમે સાચા છો, હા તમે ભગવાન છો. સાધુ કે ના ના અમે ભગવાન નથી, ભગવાન તો સ્વામિનારાયણ છે, અમે તો એના દાસ છીએ, આ એમનો પ્રસાદીનો રૂમાલ છે. તો કે એમના પ્રસાદીના રૂમાલમાં આટલું બધું ચમત્કાર તો એમનામાં કેટલો હશે? તો કે એ તો ભાઈ અમને ખબર નથી, અમે જરીક જેટલો પ્રતાપ જાણ્યો એમાં સાધુ થઈને એની વાહે ફરીએ છીએ. તમે સત્સંગી તો થાવ પછી કંઠી પહેરે. ક્યારેક મહારાજ છે ને લાકડી આપતા, હા ત્યારે આમ ઠેબા રંગી દે, આ ઠેબો અડાડો એટલે સમાધિ થાય અને આ અડાડો એટલે ઉતરી જાય. આવા પરચા આપ્યા છો, ભાત ભાતની વાતો છે કેટલીક કહી. એકવાર તો છે ને ભગવાન સ્વામિનારાયણે નરો નારાયણાનંદ સ્વામી, કૃષ્ણાનંદ સ્વામી ને પૂર્ણાનંદ સ્વામી એને કહ્યું કે તમે બુરાનપુર જાઓ. હવે આ નરો નારાયણાનંદ સ્વામી અને આ કૃષ્ણાનંદ સ્વામી બાપ દીકરો થાય, સમજ્યા, રામગરી ગામના, મેથાણ પાસે રામગરી ગામ છે. સ્વામિનારાયણ ભગવાન ત્યાં ગયેલા ને તે એમની હાલ જોઈને એમને સત્સંગ થયેલો. કેવા પટેલાનું નામ? જીવરાજ પટેલ. તે જીવરાજ પટેલ આમ ભગવાનની હાલ જોઈને ભગવાનને ઓળખી ગયેલા. પછી એનો દીકરો હતો કરશન એક બીજો, તે ઘરે જઈને બે છોકરાને કે ધરતી ઉપર ભગવાન પ્રગટ થયા છે ને સંસારમાં શું કામ છે, કે ક્યાં છે તો એરિયા હલો. તે બે છોકરાને લઈને સાધુ થઈ ગયા જીવરાજ પટેલ. તે જીવરાજ પટેલ ઇઝ નરો નારાયણાનંદ સ્વામી, અને કરશન એનો છોકરો એ કૃષ્ણાનંદ સ્વામી, અને બીજો એક છોકરો હતો એનું નામ યોગાનંદ સ્વામી. આવો પ્રતાપ મહારાજે બતાવેલો. એમને કહ્યું કે જાઓ બુરાનપુરમાં. હવે બુરાનપુરમાં અમને શું આવડે મહારાજ? મહારાજ કે લાવો એક લાકડીનો કટકો લાવો, કે છે લાકડી આપી. એક ઠેબુ લાલ કરી દીધું, એક કરી દીધું પીળું. પછી મહારાજ કે આ લાલ ઠેબુ ઉડાડશો ને એટલે સમાઈ દીધા હે. પછી મહારાજ ઉતરે નહીં, બધા મારે, અરે આ પીળું અડાડો એટલે ઉતરી જાય, અને કોઈ મારવા આવે તો આ લાલ અડાડી દીજો ને, તરત હેઠો પડશે. પછી રાજી થઈ ગયા. પછી ઉપડ્યા બુરાનપુર, અને ત્યાં જઈને પછી સત્સંગ કરાયો. જે આવે એને ઠેબુ અડાડે અને સમાધિ થાય, શું અદ્ભુત કથા છે. એમાં બુરાનપુરમાં તે વખતે બધા માણસો એવા ને માથા કૂટ્યા, ત્યાં સંતોએ ત્યાં જઈને કંઈક ધૂન ભજન કર્યા ને કંઈક કથા વાર્તા કર્યા હતા, તો કેટલાય મતવાદીને બીજાને ત્રીજાને બધા આવીને બેઠા અને વાત કરવા માંડ્યા હતા. માંડ્યા વિરોધ કરવા, હું વાત કરો છો એવી, અત્યારે કળિયુગમાં ભગવાન હોય નહીં, અને સ્વામિનારાયણ ભગવાન ક્યાંથી હોય, આ બધા તું ઢાંકો છો. એટલે ઓલા કૃષ્ણાનંદ સ્વામી લાકડી લઈને ઊભા થયા. એ કે હું બોલો છો? તો કે ભગવાન નથી. અને જમપુરીની પાસે તમે સ્વામિનારાયણ નવી વાતો કરો છો, તું જ કહી છું કે જમપુરી તો છે જ નહીં. ત્યારે ઓલા સ્વામી કે કોને જમપુરી જોવી છે એ કહો, ત્યાં તો કેટલાય હાથ ઊંચો કર્યો. એ કે અમારે અમારે હારવો માંડ્યા લાલ ઠેબુ અડાડવા, આ બધા જમપુરીમાં જાઓ કે બધાને થઈ સમાધી. ગયા જમપુરીમાં અને જમદૂર ધોકા લઈને વાહે થયા કે મારા બેટા પ્રગટ ભગવાનની ના પાડે છે અને આપણી ના પાડે છે એના બાપ, આપણે શીત હોય સોડા કાઢી નાખો. તે ભાગ્યા રાયડી પાડીને દેહમાં આવી ગયા. બાપા હાચી જમપુરી પગે લાગી ગયા છે. અને તમે કહો છો કે સ્વામિનારાયણ ભગવાન છે, અક્ષરધામના અધિપતિ છે, તો કે હવે અમને એના દર્શન કરાવો. કૃષ્ણાને સ્વામી કે કાંઈ વાંધો નહીં. પછી ફરીને અડાડ્યું એટલે બધા અક્ષરધામમાં ગયા. ત્યાં મુક્ત મંડળની વચ્ચમાં બેઠેલા મહારાજના દર્શન કર્યા. આનંદ આનંદ થઈ ગયો. આમ બુરાનપુરમાં સત્સંગ થયો. મુક્તાનંદ સ્વામીને મહારાજે સુરત મોકલ્યા કે તમે સુરત જાઓ. સુરતમાં સત્સંગ થાય એમ નહોતો, પણ મહારાજે મુક્તાનંદ સ્વામીને આશીર્વાદ આપ્યો કે તમારે વચને સમાધિ થાય. પછી સ્વામી સુરત ગયા અને ત્યાં માણસોને ભેગા કર્યા છે, ત્યાં એ બધા વિવાદ માંડ્યા કરવા. પછી મુક્તાનંદ સ્વામી કે તમારે કોને જોઈ છે કહો ભગવાન? તો કે અમારે. કેટલાક મુમુક્ષુ હોય, કેટલાક અમથા અમથા વાદ વિવાદ કરવા આવ્યા હોય, એવા હતા કુસંગી જેવા. ને જમપુરી દેખાડીને ભગત હતા એને અક્ષરધામ દેખાડ્યું. આમ હરખું કર્યું. મુક્તાનંદ સ્વામીએ જબરજસ્ત સુરતમાં સત્સંગ કરાવ્યો. આ તો બધી બહુ વિસ્તારવાળી વાતો છે ભક્તો, આપણે તો ટૂંકમાં સમયના અનુસંધાને કહીએ છીએ. થાય પરચા દેશ વિદેશમાં સહજાનંદજી, વળી ઘરો ઘર ભક્ત નરેશમાં સહજાનંદજી. આપણે મોહનજી ભગતની વાત બહાર પાડીને એમાં નરસિંહાનંદ સ્વામીની આમાં બહુ સરસ વાત છે. નરસિંહાનંદ સ્વામી અયોધ્યામાં એક મંદિરના મહંત હતા. અને આમ તો પહેલા વીરસિંહ કરીને રાજા હતા, કંઈક ગૌડા પ્રાંતના એમ કંઈક, બહુ મુમુક્ષુ. તે રજવાડું છોડીને અયોધ્યામાં કોઈક મઠમાં રહ્યા, અને પછી એના ગુરુધામમાં ગયા. તે ગાદીપતિ થયા, ચાલીસક એને શિષ્યો હતા, અને ત્યાં ભજન કરતા હતા. હવે ભગવાન સ્વામિનારાયણે કારિયાણીમાં જ્યારે તળાવ ગળાવ્યા, અને મહારાજ એ વખતે પેલો બાજરો ને એવું આપતા ને તળાવે જતા ઘોડે ચડીને, પછી ઘોડે ચડીને બધાને પાછા લઈને આવતા ને મુક્તાનંદ સ્વામી પગમાં ઘૂઘરા બાંધીને મહારાજની મોં નાચે, અને મહારાજ સોનેરી શણગાર પહેરીને કારિયાણીની બજારમાં દર્શન દેતા જાય ને ભક્તો સંતો અડકે પડકે હાલ્યા જાય. એમાં એક વૈરાગી ઊભો ઊભો આ જોવે, એણે પૂછ્યું કે આ ઘોડામાં છે એ કોણ છે? તો કે ભગવાન છે, સ્વામિનારાયણ ભગવાન. એને બહુ આશ્ચર્ય થયું. પછી એ વૈરાગી ફરતો 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 અયોધ્યા ગયો. અયોધ્યા જઈને આ નરસિંહ રાવ એનું નામ હતું પહેલાં, નરસિંહ આનંદ મહારાજે નામ પાડ્યું. એ નરસિંહ રાવ મહંતને જઈને વાત કરી, કારણ કે ઓલે પૂછ્યું કે ગુજરાતના કાંઈ સમાચાર, તમે ગુજરાતમાં ફરીને આવ્યા? ત્યારે એણે કહ્યું કે પશ્ચિમ પાંચાલ દેશમાં કારિયાણી નામે એક ગામ છે અને ત્યાં મેં આશ્ચર્ય જોયું. તો હું જોયું ત્યાં કે એક જીવન મુક્તા પ્રગટ થયા છે, હજારો લોકો એને ભગવાન માને છે. કે મેં એને જોયા ઘોડી માથે બેઠેલા, સોનેની શણગારે પહેરેલા, માથે સાફો બાંધેલો, એની આગળ સાધુ ઘૂઘરા બાંધીને નાચે અને ભક્તો બધા ગાય, અને એ મેં શોભા જોઈ, એ સ્વામિનારાયણ કહેવાય છે. જ્યાં એટલી વાત કરીને ત્યાં નરસિંહરાવ મહંતને સમાધિ થઈ, અને સમાધિમાં એને આ દ્રશ્ય દેખાણું કારિયાણીની બજારનું, અને આત્મા ટાઢો બોળ થઈ ગયો. સમાધિમાંથી જાગીને એને નિર્ણય લીધો કે ધરતી ઉપર જો પ્રગટ ભગવાન છે તો અહીંયા આ 40 સાધુનું ઉપરીપણું, આ મહંતાયના મંદિરને આ લાખો રૂપિયાનો ખજાનો છે, પણ આ બધું શું કરવાનું? હું બધું મેલીને આવ્યો જ છું ને, માટે નીકળી જવું છે, એમ નિર્ણય લીધો. અને મનમાં વિચાર કર્યો કે હું ઘણા વર્ષથી આ મંદિરમાં રામજીની પૂજા સેવા કરું છું, આરતી કરું છું, ઘણું બધું કરું છું, પણ કોઈ દિવસ મને આવું નથી થયું. આ તો ખાલી સ્વામિનારાયણની વાત સાંભળી ત્યાં મને આવું થયું, માટે એ સ્વામિનારાયણ નક્કી ભગવાન હશે, માટે મારે એને જઈને મળવું છે, પણ નીકળવું કેમ? પણ પછી બધા શિષ્યોને ભેગા કરીને કહે, મારે ગંગાજીની જાત્રાએ જવું છે, બહુ વખતનો સંકલ્પ છે, એટલે હવે તમે આ કોક બધું સંભાળો, એમ કરીને એના મુખ્ય શિષ્ય હતા રામદાસ, એને મહંત કર્યા, બધું સોંપી દીધું અને પોતે એકલા નીકળી પડ્યા. અને ભગવાન સ્વામિનારાયણને આવીને મળ્યા. વાત બહુ લાંબી છે, પણ વાલા ભક્તો, દેશ વિદેશમાં ખાલી સ્વામિનારાયણ નામ સાંભળતા પરચા થયા છે. એક બીજા નરસિંહાનંદ સ્વામી હતા, એને વૃંદાવનમાં એ પૂજારી હતા ને 12 વર્ષ ત્યાં પૂજા કરવાનો નિયમ લીધેલું, ને કોઈક યાત્રાળુ આવેલા ને એ બાજુની ઓરડી મૂતેલા, એ રાતે સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલે ને આમને અંજવાળા થાય. પછી એમને પૂછ્યું કે આ સ્વામિનારાયણ કોણ છે, કેમ તક તમે સ્વામિનારાયણ બોલો ને મારી રૂમમાં લાઇટ થતી. એણે એને વાત કરી, એ ત્યાંથી છોડીને પોતે આવતા રહ્યા. એનું આખ્યાન રીલામૃતમાં છે, બહુ સરસ. વાલા ભક્તો, આવા અનેક મોટા મોટા રાજા મહારાજાઓ પણ ભગવાન સ્વામિનારાયણના સાધુ થઈ એમની સેવામાં રહ્યા હતા. પ્રકાંડ પંડિતો નિત્યાનંદ સ્વામી જેવા, મહાન કવિઓ બ્રહ્માનંદ સ્વામી જેવા, મહાન યોગીઓ ગોપાળાનંદ સ્વામી જેવા, એ ભગવાન સ્વામિનારાયણના ચરણની સેવા કરતા એ મહારાજ કેવા હશે, એની આખી વાત જુદી છે. વળી ઘરો ઘર પરચા આપે છે ભગવાન સ્વામિનારાયણ, પરચાની તો વાત જ આવી દો, ઢગલા મોઢે પરચા લ્યો. મેઘપુર ગામનો સુંદરજી વાણિયો હતો, ચુસ્ત સત્સંગી, હોનીનો ધંધો કરે. જામનગરમાં હોનું લેવા ગયો હતો, હોનું ચાંદી ઝવેરાત ખરીદીને પાછો આવતો. આમ તો કાયમ બોડીગાર્ડ હારે લઈ જતો, પણ આજ વળી એનો બોડીગાર્ડ માંદો હતો, તો એકલા ગયેલા સુંદરજીભાઈ. હવે રાતે આવતા જરા અંધારું થઈ ગયું, અને એમાં એક ડાંકુ વાહે થયો નદીની કોતરમાં. હવે જાવું ક્યાં, ઘોડાવાળો હતો અને પાછળ આવ્યો અને સુંદરજીને પકડ્યો, એક બાજુ લઈ જઈને થોડોક માર્યો, બધું લૂંટી લીધું. અને પછી ડાંકુ કહે છે, હવે તારે જેને યાદ કરવા એને યાદ કરી લે. કે કેમ? તો કે હવે તને મારી નાખશું અમે. સુંદરજી કે મેં તમને બધું આપી દીધું, હવે મને મારી શું કામ નાખો? તો કે અમે હરામનું કોઈનું નથી લેતા. બોલ્યો કે પણ આમાં હરામનાની વાત ક્યાં છે, હું રાજી ખુશીને દઈ દઉં. તો કોડા રાજી ખુશીને છે નો, એમ મફત કાંઈ દાન કરે છે કે? તે પણ મને મારો નહીં તો તને ન મારીએ, તું જીવતો ગણા. જીવતો ગણા એટલે આ વસ્તુ તારી ગણાય, એટલે એવી હરામની અમે કોઈની વસ્તુ રાખતા નથી. આવ્યું એનું જ્ઞાન આવું, એ કે તને માની નાખીને પછી જ આની માલિકી છે ને તારી મટે, પછી અમારી વસ્તુ થાય, એ અમારી હકની કહેવાય. કે તારે જેને સંભાળવા એને સંભાળી લે. સુંદરજી મૂજાણો ઘર આ નહીં મૂક્યા છે, સમજ્યા? પછી એ કહે તો મને છે ને 5 માળા ફેરવવાઈ દો કે મારા ભગવાનની. તો કે સારું. તે નદીને કાંઠે સુંદરજી માંડ્યો આંખીઓ વિશે માળા ફેરવવા, મહારાજ 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 મહારાજ. એ ઉભો જ થાય નહીં. ઓલો ડાંકો તો વાટ જોઈને ઠાક્યો, ઉઠે આ કે હવે ઊભું થવાની શું જરૂર છે, મારવાનો હોય તો મારીને પાયર આવે કે બીજું શું. માંડ્યા માળા ફેરવા આને રહીએ ચડીને તે ઉપાડીને તરવારી મારી, પણ એટલે ગાડલાના પોટલામાં વાગે ને એમ ઢમલીને થયું, અને આને કાંઈ થયું નહીં, સમજ્યા, આ અકળાઈ ગયો. આ હું વળી પાછો તરવાર લઈને મારવા ગયો અને અચાનક સિંહ આવ્યો એક કોતરમાંથી, ઠેકડા મારતો, અને જેવો સિંહને ભાળ્યો આમ ત્રાડી નાખી સિંહને આને ભાળ્યો અને ભાગ્યો. એને થોડેક આમ આઘો જવા ગયો ત્યાં સિંહે ઉપાડીને પંજો માર્યો, તે ન્યાય ડાંકુને ફાડી નાખ્યો. પણ ઓલો રાડ પાડીને પીડ્યો, લોહી લુવાણ થઈ ગયો, ત્યાં સુંદરજીભાઈ વાણિયા કે મારી નાખ્યો, આ તો સિંહ આવ્યો. તે ઊભા થઈને પાણી વીઆઈ ગયા. એક તો હતો આ બીજો, હવે કરવું, આ પાણીમાં આવ્યું છે તો ડૂબકી મરી ગયા. ડૂબકી મરીને બહાર જોયું ત્યાં સિંહ નહોતા, એની જગ્યાએ મહારાજ ઊભા હતા. મહારાજ કે વાણિયા ભાઈ બહાર આવો, અમે છીએ. પછી બહાર આવીને પગમાં પડ્યો કે મહારાજ આજ તમે રક્ષા કરી, નહીં તો મારું શું થાત. મહારાજ કે ચિંતા કરીમાં અને આમ એકલા ન નીકળાય. મહારાજ રોજ લઈને આવું છું એક બોડીગાર્ડ હાડે બંદૂકવાળો, પણ વાંધો પડ્યો ને મારે એમ કે વાંધો નહીં આવે, હું વાંધો નહીં આવે કે હવે એકલો ન નીકળતો કોઈ દી ખરીદી આવી રીતે. તો હારું મહારાજ. મહારાજ કે કાંઈ વાંધો નહીં, લે આ ઘોડો ભેટ. ઓલાનો ઘોડો હતો ને ડાંકુનો, એ મહારાજ કે આ મારા તરફથી ભેટ. પછી ઘોડે બેહીને ઘેરે ગયો. આવી ભગવાન સ્વામિનારાયણે એની રક્ષા કરી હતી. વાલા ભક્તો, જો ભગવાનના આશ્રિત થઈએ તો ભગવાન હરપળ આપણી રક્ષા કરે જ, શંકાને કોઈ સ્થાન જ નથી. વળી એક અનેક રૂપ થઈ તમે સહજાનંદજી, જાઓ તેડવા ભક્તને અંત સમયે સહજાનંદજી. એકલા ભગવાન શ્રીહરિ છે, એક રૂપે જ છે, છતાંય અનેક રૂપે થઈને તેડવા જાય, અનેક રૂપે થઈને બ્રહ્માંડમાં અવતારો લે છે. આવા પૂર્ણ પુરુષોત્તમ આપણા ઈષ્ટદેવ આપણને મળ્યા છે, મોટા ભાગની વાત છે. માટે થાય એટલું એમાં હેત કરીને ભક્તિ કરી લેવી. મૂળજી બ્રહ્મચારી મહારાજ ધામમાં ગયા પછી છેલ્લે એકવાર દાદાના દરબારમાં સગડી કરીને તાપતા હતા, અને પોતે છે ને રેચ લીધેલો. બોલ્યું, હું લે રેચમાં. હે, એડિયું 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 પીધેલું, અને સગડીએ તાપે, અને ઓલી બાજુ બહેનો બધી ભેગી થઈને ભજન કરતી હતી, અને એમાં લાડકીબાઈને સમાધિ થઈ. તે ધામમાં ગયા, મહારાજને પગે લાગ્યા. તે મહારાજે લાડકીબાઈને એમ કીધું કે લાડકીબાઈ, એક હમાચાર લેતા જવાના છે. તક હું કારણ કે મૂળજી બ્રહ્મચારીને એટલું કહેજો કે મહારાજ એવું કહેતા હતા કે બ્રહ્મચારી હવે ક્યારે ધામમાં આવવું છે એમ. સારું. પછી સમાધિ ઉતરી એટલે મોટીબાન લાડુબા બધા લાડકીબાઈને પૂછવા માંડ્યા કે હું થયું ને ક્યાં ગયા હતા. તો કે ધામમાં ગઈ હતી ને મહારાજે મને આવી વાત કરી કે મૂળજી બ્રહ્મચારીને કહેજો ધામમાં કેદી આવવું છે એમ મને કીધું. તો સારું. પછી મોટીબાઈએ ત્યાં મેઘજી કોઠારી હતો એને કીધું કે જાઓ બ્રહ્મચારીને સમાચાર આપો કે મહારાજે આવું કીધું. તો બ્રહ્મચારી સગડીએ તાપતા હતા ને ત્યાં આવીને કોઠારી બોલ્યા કે લાડકીબાઈને સમાધિ થઈ હતી ને મહારાજે અક્ષરધામમાંથી સમાચાર એવા કીધા છે કે બ્રહ્મચારીને કહેજો કે ધામમાં કેદી આવું છું. એ વાત સાંભળે ને એટલે બ્રહ્મચારી તરત ઊભા થયા, લાકડીને ટેકે હાલતા હાલતા દાદાના દરબારમાં જ્યાં બહેનો ભજન કરતી હતી ને ત્યાં આવ્યા. દાદા ખાસરને બોલાવ્યા. દાદા ખાચરને કે કાંઈક લાડકીબાઈ સમાચાર લાવ્યા છે, એ વાત કરે છે પેલા કોઠારી, તમે જઈને પૂછો. કે કોઠારીનો કોઈને વિશ્વાસ જ નહીં સંપ્રદાયમાં, ખબર નહીં. હા, એ કે જાઓ તમે જઈને પૂછો. ભલું પૂછો, એને એક જણાનું ખાવાનું ખર્ચ વધારે થતું હોય એટલે કે ધામમાં જાઓ એમ, એટલે એક જણાનું ઓછું રાંધવું એમ. કે દાદા ખાચરને પકડ્યા બોલો, મેઘજી કોઠારીનો વિશ્વાસ ન કર્યો મૂળજી બ્રહ્મચારીએ. એટલે દાદા ખાચરે જઈને લાડકીબાઈને પૂછ્યું, કે હું મહારાજે કીધું તક આવું કીધું કે બ્રહ્મચારી ને કયો કે ધામમાં આવું છે. પછી દાદા ખાચરે આવીને કીધું કે આમ મહારાજે કીધું. બ્રહ્મચારી કે મારે ક્યાં અહીં રહેવું છે કે આ તો મને એ નથ લઈ જતા એટલે અહીં રહ્યો છું કે બાકી મારે ધામમાં જ જવું છે કે એમ કહી ને પછી તરત બ્રહ્મચારી છે તે રેસ્ટ લીધો હતો ને તે નાવા ગયા. નાહીને પછી પોતે આવ્યા અને આમ ખૂતા ત્યાં મહારાજ તેડવા આવ્યા. હવે એ વખતે લક્ષ્મીવાડીમાં વિધાત્રાનંદ સ્વામી ધ્યાન કરતા હતા તો એમને હજારો વિમાન કેટલાય અક્ષર મુક્તો અને મહારાજ બધો ઠાઠમાઠ દેખાડો સમાધિમાં બરોબર એમ દેખાણો. એટલે વિધાતારાનંદ સ્વામીએ મહારાજને પૂછ્યું કે મહારાજ આટલો બધો સામાન ને આ રસાલો ને આ બધું હું કઈ બાજુ? ત્યારે મહારાજ કે પૂર્વે વામન ભગવાન થઈ ગયા. તો કે હા, તો કે એ વામન ભગવાન સત્સંગમાં જન્મ લઈને અમારી સેવા કરવા આવ્યા હતા, એને અમે તેડવા જઈએ. વિધાતારાનંદ સ્વામી કે એ કોણ? તો કે મૂળજી બ્રહ્મચારી, એ વામનજીનો અવતાર છે અને આજ અમે એને તેડવા આટલો મોટો રસાલો લઈને જઈ શકીએ, એમ મહારાજે વાત કરી. આ વાત મોના ભગતની વાતમાં 32મી છે, તમારી મેળે વાંચજો મજા આવશે. એટલી વાત મહારાજે કરી અને અહીંયા બ્રહ્મચારીને મહારાજને મુક્તો ને સંતો ને બધું દેખાણું. સૌને કહ્યું કે મહારાજ મને લેવા આવ્યા છે, હું ધામમાં જાઉં છું. એમ કહીને બ્રહ્મચારીએ દેહ છોડ્યો અને આવી રીતે મહારાજ મૂળજી બ્રહ્મચારીને ધામમાં લઈ ગયા. આમ હજારો સંતો ભક્તો બાઈઓ ભાઈઓને ભગવાન અંતકાળે તેડવા આવે, તેમને ધામમાં લઈ જાય છે, આવી મોટી અદ્ભુત વાત છે. જેવી તેવી વાતું નથી. વાંકાનેરમાં રણછોડભાઈ કરીને બ્રાહ્મણ હતા, સ્વામિનારાયણ ભગવાનના ચુસ્ત સત્સંગી. એને સ્વામિનારાયણ ભગવાને વૈશાખ સુદ દશમે દર્શન દઈને કહ્યું કે આવતી સુદ દશમે એટલે જેઠ સુદ દશમે અમે તમને ધામમાં તેડી જઈશું, તમે તૈયાર રહેજો. એટલે રણછોડભાઈ રાજી થઈ ગયા કે હારો હારો હારો, કાંઈ વાંધો નહીં મહારાજ. હવે દશમને બે દીની વાર હતી ને, ત્યારે રણછોડભાઈએ ગામના બધાને ભેગા કર્યા. ગામને ભેગા કરીને કહે છે કે સાંભળો, મારે પરમ દિવસે ધામમાં જવાનું છે, સ્વામિનારાયણ ભગવાન મને તેડવા આવવાના છે, માટે મારે તમને બધાને છેલ્લે વાર જમાડી દેવાશ, જમણવાર કરવો. બધા કે કાંઈ વાંધો નહીં. પછી જમણવાર કર્યો ને બધાને જમાડ્યા અને પછી દશમને દિવસે સાંજે 7 વાગ્યે ભગવાન સ્વામિનારાયણ એમને તેડવા આવ્યા. બધાને દર્શન થયા અને કીધું કે સ્વામિનારાયણ ભગવાન મને તેડવા આવ્યા છે, હું એમની સાથે ધામમાં જાઉં છું. અને પછી કે હું ધામમાં જાઉં છું અને 11મે દિવસે પરચો થાય કે એવું? તો કે હા. એમ કહીને પોતે મહારાજની સાથે દિવ્ય દેહે ધામમાં ગયા. અને મહારાજના ધામમાં ગયા પછી એમના દીકરાનો દીકરો હતો દુર્લભરામ, એને 11મે દિવસે સમાધિ થઈ. એ સમાધિ કરીને ધામમાં ગયો. હવે ગોલોકમાં ગયો, એને ભગવાન કૃષ્ણ દેખાણા, ધામ દેખાણું, બધું દેખાણું. ત્યારે એ માંડ્યો એને પૂછવા કે મારા દાદા અહીં છે? દુર્લભરામ છોકરો. ત્યારે કૃષ્ણ ભગવાન કે તારા દાદા અહીં નથી. તો કે એ ક્યાં છે? તો કે અક્ષરધામમાં. તો એ ક્યાં છે? તો કે અહીંથી પર છે. તો કે મને ત્યાં મોકલો. તો કે એ તો સ્વામિનારાયણ ભગવાન લઈ જાય થાય, પ્રાર્થના કર. જ્યાં પ્રાર્થના કરી તો મહારાજ દેખાણા. પછી મહારાજની હારે હારે અક્ષરધામમાં ગયો. પછી મહારાજની મૂર્તિ હતી તે અક્ષરધામમાં જે મૂર્તિ હતી ને એમાં લીન થઈ. અને પછી આમ જોયું તો ત્યાં તો બધા એક સરખા સ્વરૂપ. દુર્લભરામ મુજાણો કે આમાં મહારાજ કોણ? આ તો એક સરખા બધા મુક્તો છે. સમજ્યા? પછી પ્રાર્થના કરવા માંડ્યો કે મહારાજ. તો મહારાજે કીધું બોલ. તો કે આમાં મારે દાદા કોણ? પછી એક મુક્ત હતા ને મહારાજ જેવા જ આકારવાળા, એને આંગળી સીંધી મહારાજ કહે છે કે દુર્લભ, આ તારા દાદા રણછોડભાઈ. તો કે આ મારા દાદા એમ ને? તો કે હા. પછી અહીંયા બધા દિવ્ય દિવ્ય દર્શન કર્યા. પછી મહારાજ કે હવે તું જા દેહમાં, બહુ વાર થઈ ગઈ, ત્યાં બધા રાહ જોયે છે. તો કે પણ મને આ બહુ ગમે છે કે મને આ રાખો ને મહારાજ, કે એમ ન રહેવાય, તારું દેહનું પ્રારબ્ધ બાકી છે જી, માટે પ્રારબ્ધ પૂરું કરવું પડે, પછી અમે તને તેડી જાઉં. કે તો કે મારે પ્રારબ્ધ પૂરું કરવા જવું પડશે? તો કે જવું જ પડે. તો કે તો સારું, કે પણ મને તરસ બહુ લાગી છે કે પહેલાં પાણી પાઓ. એ વળી કોક મુક્ત પાણી લેવા દોડ્યા. મહારાજ કે એને પાણી નો આપશો? જો આઈનું પાણી પીશે ને તો પછી ત્યાંનું પાણી એને જિંદગીભર ભાવશે નહીં. કે સચ્ચિદાનંદ સ્વામીને તકલીફ થઈ હતી, બટ પાણી ન પાતા. છોકરા તું જા ન્યા જઈને પાણી પીજે. તપાસો હું કે પણ મેં ક્યાં રસ્તો ભાડ્યો છે કે મને તમે બતાવો. મહારાજ કે બહુ સારું, હાલ હું આવું છું. એમ કહી અને છોકરાને સમાધિમાં જગાડ્યો. સમાધિમાંથી જાગ્યો તો મહારાજ એની સામે ઉભેલા વાંકાનેરમાં. અહીં આવી ગયા. મહારાજને જોઈને પગે લાગ્યો. ત્યારે મહારાજ કે અમને ભૂખ બહુ લાગી છે, કંઈક ખાવાનું આપો. એટલે દુર્લભરામની બાઈએ મહારાજ માટે શીરો કર્યો અને મહારાજ જમવા બેઠા. 3 દિવસ રોકાણા એને ઘેરે અને બધાને દર્શન દીધા. આનંદ આનંદ થયો. નિર્ગુણદાસ સ્વામીની વાત 519મી છે. આ વાલા ભક્તો, આવા પરચા ભગવાન સ્વામિનારાયણે ઘરો ઘર પૂર્યા છે એ પ્રેમાનંદ સ્વામીએ અદ્ભુત વર્ણન કર્યું. બાકીની અંતિમ ભાગની સવારના ચિંતનની કથા કાલે પૂર્ણાહુતિને પ્રસંગે લેશું. વાલા ભક્તો, અદ્ભુત આનંદ મહારાજ આપે છે. મહારાજની આ વાતો સાંભળીને મહારાજમાં હેત કરીએ અને અખંડ વૃત્તિ રાખીને આપણે પણ અક્ષરધામમાં મહાસુખ ભોગવીએ એવું આપણે કરી લેવું. સહજાનંદ સ્વામી મહારાજની જય.